તારીખ 13/12/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 39 સળંગ પ્રવચન નંબર 79
આટલો વિચાર તો વિકલ્પ છે એમ કહું એમાં જ્ઞાતાજીને સમય દ્રષ્ટિ જીવને વર્ણન કર્યું એમાં અનેક ભેદ લીધા કે દ્રવ્યપેક્ષા સિદ્ધ સમાન છે, અવસ્થાના બંધ મોક્ષ આશ્રવ સમર છે, એ હું નથી કે મારું મૂળ સ્વરૂપ નથી, અવસ્થાના ભાવોને પોતા સ્વરૂપે એટલા જ ભાવો સ્વરૂપ પોતાને માનતો હતો, એ માન્યતા છૂટી એટલી નો નિંદ્રા ગઈ અને પોતે સંસાર પરિણામનો તમાશો થયો. એનો અર્થ એ થયો કે સંસાર પરિણામ છે ખરા, પણ તે સંસાર પરિણામમાં તન્મય થઈને પરિણમવાના બદલે ભિન્નપણે જ્ઞાતા ભાવે પરિણમે છે. ઉપર કહ્યું ને જ્ઞાતા થયો, જ્ઞાતાજીનો આવો ભાવ થાય છે એમ મીન છે. સાધકજીનો ભાવ કેવો હોય કે સંસાર પરિણામનો તમાશગી થાય છે, મારા સ્વરૂપને હું પોતે પોતાના સ્વરૂપને દેખું જાણું છું, મારું જે સિદ્ધપદ છે તેને હું દેખું છું, તેનો અનુભવ કરું છું, અને મારું સ્વરૂપ છે એવી માન્યતા મારા સ્વરૂપને વિશે છે. સંસારી પરિણામ સ્વરૂપે હું છું, સંસારી પરિણામ થયા એવો હું છું એવી માન્યતા હવે નથી. આટલો આ વિસ્તાર તો વિચાર અને વિકલ્પથી કયો, પણ આ બધા ભાવોને અભેદ અનુભવ જ્ઞાનનો પ્રત્યક્ષ રસ ભાવમાં અનુભવ તે પ્રકારે થાય. આ વાત ઘણી વિશિષ્ટ કરી છે અમે કે આત્મા જે જ્ઞાન સ્વભાવ છે એ સ્વભાવને વેદવો એ રસને વેદવો એમ કહે છે, અને તે પણ અપરોક્ષપણે અથવા પ્રત્યક્ષપણે અતિન્દ્રિય પ્રત્યક્ષપણે ઇન્દ્રિયના માધ્યમથી મનના વિચારથી વિકલ્પથી નહીં, જ્ઞાન અતિન્દ્રિય પ્રત્યક્ષ રસ ભાવની અંદર વેદનમાં આવ્યો તેને અનુભવ કહેવામાં આવે છે. તે અનુભવનું સ્વરૂપ છે. સ્વાનુભવ કહો, આત્માનુભવ કહો, અનુભૂતિ કહો, તે અનુભૂતિ જ્ઞાનનો જ્ઞાનથી વેદવામાં આવતો જ્ઞાન સ્વભાવ અથવા જ્ઞાન રસ પ્રત્યક્ષપણે તે અનુભવ છે. આ અનુભવની પરિભાષા કરી છે, અનુભવની વ્યાખ્યા કરી છે. આવો અનુભવ કઈ રીતે સધાય છે અથવા આવો અનુભવ કઈ રીતે ઉપલબ્ધ થાય છે કે પ્રતીતિ રૂપ વિચાર તે સાધક છે, અનુભવમાં ભાવ તે સાધ્ય છે. સાથે સાથે કેટલી સ્પષ્ટતા કરે છે કે જે જીવને પોતાના સ્વરૂપમાં પ્રત્યક્ષ અનુભૂતિ કરવી હોય, કે જે અનુભૂતિ પરમાત્મ દશાનું અનન્ય કારણ છે, એકમાત્ર કારણ છે, અનુભવથી પરમાત્મા થવાય છે. આગળ એ કહેશે તેવો અનુભવ સાધ્ય કરવા માટે પ્રતીતિ રૂપ વિચાર તે સાધક છે. આવો જ હું છું એવો પ્રતીતિ સહિતનો વિચાર તેમાં સાધક થાય છે. એનો અર્થ એ છે કે વિચાર તો વિકલ્પ છે, વિકલ્પ સાધક અને નિર્વિકલ્પ દશા સાધે એમ કેમ કહ્યું? કે એમ એટલા માટે કહ્યું કે વિકલ્પમાં અનેક જાત છે અને વિકલ્પમાં અનેક પ્રકાર છે, પણ બીજા કોઈ પ્રકાર અનુભવ માટે ઉપચારને લાયક, નિમિત્તને લાયક એવા કોઈ પણ વિકાર વિચાર વિકલ્પ નથી એવું સિદ્ધ કરવું છે. પ્રતીતિ રૂપ વિચાર તે સાધક છે, એટલો વિચાર તે સાધક છે એમ ન કહ્યું, પણ પ્રતીતિ રૂપ વિચાર તે સાધક છે. પ્રતીતિ સહિત, પ્રતીતિ એટલે વિશ્વાસ, અહીંયા એમ લેવો પ્રતીતિનો અર્થ એ છે
વિશ્વાસ.
પોતે જે વિચારે છે એમાં વિશ્વાસ કેટલો છે એ સવાલ છે. આપણે એમ કહે છે ને કે તમે કયા દેવને માનો છો, જેને જેને ભિન્ન ભિન્ન સંપ્રદાયમાં પોતાના દેવને સૌ માને છે ને, કે તમે કયા દેવને માનો છો, એનો અર્થ કે તમને કયા દેવ ઉપર વિશ્વાસ છે એમ એનો અર્થ. જગતમાં તો વિશ્વાસ એ જાતનો છે કે આ દેવ મારું ભલું કરશે અને આ દેવી મારું ભલું કરશે, માટે અમે એને માનીએ છીએ. એ તો એક માન્યતાની અંધતા અથવા માન્યતાની વિપરીતતાનો અંતિમ પ્રકાર છે, છેલ્લો પ્રકાર છે. પણ ખરેખર તો એ માનવાનું ક્યાંથી ચાલુ થયું છે કે કોના વચન ઉપર તમને વિશ્વાસ છે એને તમે માનો છો? તો જૈનો એ કહે છે કે અમને સર્વજ્ઞના વચન ઉપર વિશ્વાસ છે. જૈન પરમેશ્વર છે, જિનેન્દ્ર છે, એના વચન ઉપર અમને વિશ્વાસ છે, માટે અમે જિનેશ્વરને માનીએ છીએ, જીવનને અમે માનીએ છીએ, એમ એનું માનવું છે. તો અહીંયા એમ કહે છે કે તને પણ આત્મા ઉપર વિશ્વાસ છે, તારા સ્વરૂપ ઉપર વિશ્વાસ છે. સર્વ પ્રકારની શાંતિ, સુખ, આનંદ અથવા ચૈતન્યની રિદ્ધિ સિદ્ધિ, રિદ્ધિ સિદ્ધિ પ્રગટ દિશે ઘટમાહી એવો અજાચી, સમ્યક દ્રષ્ટિ એવો અજાચી લક્ષપતિ છે. એને એનું લક્ષ છે એટલે લક્ષપતિ છે. રિદ્ધિ સિદ્ધિ જેને પોતાના જ સ્વરૂપમાં, પોતાના જ અંતરમાં પ્રગટપણે જોવામાં આવે છે, એવો સુખનો દાતાર પોતાનો આત્મા જ છે, શાંતિનો દાતાર પોતાનો આત્મા જ છે, એવો પ્રતીતિ રૂપ વિચાર છે તે સાધક છે, અને અનુભવનો ભાવ સાધ્ય છે. તો વિચાર માત્ર સાધક છે એમ ન લીધું, કેમ કે કેટલાક વિચારો એવા છે કે જેમાં એને પ્રતીતિ નથી હોતી. પ્રતીતિ એમ રહે કે મને સંયોગ અને અનુકૂળતામાં સુખ શાંતિ છે, તો એને આત્માનો વિચાર સાધક નથી. વિચાર એમ કરે કે સુખ આત્મામાં છે, આનંદ અને શાંતિ આત્મામાં ભરી છે, પણ પ્રતીતિ નથી તો એને અનુભવ નથી થતો. જેની પ્રતીતિ બદલાય, જેનો નિર્ણય બદલાય, તેનો વિચાર સાધક છે અને અનુભવ સાધક છે એમ કીધું છે. વિચાર સાધક છે એટલું લે તો આ ઉલટો નિર્ણય ઉલટો છે, એનો વિચાર સાધક પણ નથી, એ વિચાર એને સાધક પણ નહીં થાય. અથવા એના ઉપર સાધકપણાનો ઉપચાર પણ આવતો નથી. પ્રતીતિ નો ભાવ સાથે છે, આ આમ જ છે, સ્વ સ્વ છે, પર છે, પરથી હું ભિન્ન છું, રાગમાં ક્યાંય શાંતિ નથી, રાગમાં ક્યાંય સુખ નથી. નિશંક નિર્ણયમાં નિશંકતા હોવી જોઈએ, નિશંક નિર્ણય છે. તો એને ત્યાં એ નિર્ણય બળ કામ કરે છે, નિર્ણય થતા નિર્ણય બળ કામ કરે છે. પછી ત્યાં વિકલ્પ છે, પણ વિકલ્પ બળ કામ કરતું નથી, વિકલ્પ રાગરૂપ છે. ત્યાં રાગ કામ કરતો નથી, પણ નિર્ણય જે જ્ઞાન માં થયો તે જ્ઞાન કામ કરે છે, એમ છે.
ખરેખર
વિચાર વિચારમાં જ્ઞાન છે, વિચારમાં જ્ઞાન છે. મિથ્યાત મંદ થયું ને ત્યાં, એટલે પ્રતીતિ ભાવ લીધો. મિથ્યાત અત્યંત મંદ થયો કે મારો આત્મા જ મને એક શરમભૂત છે, મારો આત્મા જ એક મને આધારભૂત છે, અને આ સિવાય જગતમાં કોઈ પદાર્થને વિશે મારું સુખ શાંતિ ને આશ્રય સ્થાન નથી, એવો જે પ્રતીતિ રૂપ વિચાર છે તે સાધક છે, અને અનુભવનો ભાવ સાધ્ય છે, એને અનુભવ થશે. આવા પ્રતીતિ રૂપ વિચાર સહિત જે પૂર્વ ભૂમિકામાં આવશે, અહીંયા આવી પૂર્વ ભૂમિકા હોય ને બીજા પ્રકારે ભૂમિકા ન હોય એ સિદ્ધ કર્યું છે. એથી એને સાધક કહ્યો અને અનુભવને સાધ્ય કહ્યો. એમાં એક જગ્યાએ કુછ બેન શ્રી એવું કહે છે કે સ્વરૂપના મહિમાથી કરાય છે. સ્વરૂપના મહિમાથી તરાય છે. તો સ્વરૂપનો મહિમા ક્યારે આવે કે જ્ઞાનમાં સ્વરૂપ જણાય, તો જ્ઞાનમાં સ્વરૂપ પ્રતિભા થાય તો એને મહિમા આવે, ને નહીં તો એને મહિમા આવે. ભોગે ભોગે મહિમા કરે છે એ મહિમા નથી. જેને પ્રત્યક્ષ પ્રતિભાસ આવે કે આવો જ પ્રત્યક્ષ હું છું, એ પ્રત્યક્ષતાના પ્રતિનો પ્રતિભાસ આવે ત્યારે એને ખરો મહિમા ઉપજે છે. અને મહિમાથી જ તરાય છે, બીજી રીતે તરાતું નથી. બહુ સારો બોલ દીધો છે. પોતાનો મહિમા જ પોતાને તારે, આમ લીધું છે એમના શબ્દોમાં લીધું. પોતાનો મહિમા જ પોતાને તારે, બહારના ભક્તિ મહિમાથી નહીં પણ ચૈતન્યની પરિણતિમાં ચૈતન્યના નિજ મહિમાથી તરાય છે, આમ લીધું છે. પેલા 21માં લીધું ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી ચૈતન્યની ભાવના, તે ભાવના અફર છે, એ ભાવના ફળે છૂટકો છે. જે બ્રહ્માંડ ફરે તો પણ એ ભાવનામાં ફેર પડે નહીં. અહીંયા પણ એમની શૈલી છે કે ચૈતન્યની પરિણતિમાં બહારના ભક્તિમયમાંથી નહીં, બહારનો ભક્તિમયમાં એટલે રાગ, રાગ અને રાગ અનુસાર મન વચન કાયાની ચેષ્ટા, એ બહારનો મહિમા થયો, એનાથી નથી તરાતો. પણ ભક્તિમાં ભક્તિમાં વાત જુદી પાડે છે, ભક્તિ શું છે. પણ ચૈતન્યની પરિણતિમાં ચૈતન્યના નિજ મહિમાથી કરાય છે. ચૈતન્યના મહિમાંતરે ભગવાનનો સાચો મહિમા હોય છે. સર્વજ્ઞ જિનેશ્વરનો મહિમા કોને છે,
કે જેને અંતરમાં ચૈતન્ય મહિમા છે તેને છે. બીજા ચિનેશ્વરની ભક્તિ કરતા દેખાય છે, છતાં એને ખરો ચૈતન્ય મહિમા નથી, એની ભક્તિ પણ સાચી નથી. ચૈતન્યના મહિમાવંતને ભગવાનનો સાચો મહિમા હોય છે, અથવા ભગવાનનો મહિમા સમજવો કે નિર્જ ચૈતન્યના મહિમા સમજવામાં નિમિત્ત થાય છે. ભગવાન કેવા નિર્દોષ છે, કેવા પવિત્ર છે, એમની વિકરાગતા શું છે, એમનું સર્વજ્ઞપણ શું છે, એમનો પરમાનંદ શું છે, એમનું અનંત વીર્ય શું છે, એ અનંત ચતુષ્ટય મંડિત જે ભગવાનનું સ્વરૂપ છે, એમને સમજવું એટલે આત્માને ખરેખર સમજવું, અને આત્માને સમજવું એટલે ભગવાનનો મહિમા આવવો, બે સાથે જોડાયેલી વાત છે. બરાબર એમ જ છે, જે પોતે અંદરમાં છે, આત્મા પોતે અંદરમાં જીવચંદ્ર છે, જેવા ભગવાન વિનેશ્વર દેવ છે, યોગસારમાં તો યોગીન્દ્રાચાર્ય એમ કહે છે, જે પરમાત્મામાં સર્વજ્ઞમાં અને પોતાના આત્મામાં કિંચિત માત્ર ફેર માને, માન્યતાના વિષયમાં પર્યાયમાં જાણે ફેર છે, પણ માન્યતાનો જે વિષય છે, શ્રદ્ધાનો જે વિષય છે, એમાં કિંચિત પણ ફેર શ્રદ્ધે, એના જેવું બીજું મોટું પાપ આ જગતમાં કોઈ નથી, એમ બી નથી, સીધો પાપ લઈ લીધું છે એમને. કેમ કે એવું નહીં મિથ્યા શ્રદ્ધાન, અન્યથા શ્રદ્ધાન, એ અનંત પાપની પરંપરાનું કારણ છે, મૂળ છે, બીજ છે. રાગ વાળો માનવો એક વાત છે, રાગ વાળો જાણવો બીજી વાત છે, બે જુદી જુદી વાત છે. જાણવું ને માનવું બે જુદી જુદી વાત છે. અવસ્થામાં રાગ સંયુક્ત પણ હોય ત્યારે એને રાગ જણાય, પણ રાગ વાળો માનવો ન જોઈએ, લોમાં એ વસ્તુ રાગ વાળી એમ છે. એટલે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્રાચાર્ય એમ લીધું કે રાગ થી અસમાહિત હોવા છતાં પણ, રાગ થી સમાહિત છે, રાગ સહિત છે આત્મા એવું માનવું, તદ બાલિશાનામ ભવબીજમ, તે જ બાળકોનું અજ્ઞાનીઓનું ભવબીજ છે. આમ લીધું ભવનું બીજડું કેમ છે કે આવું મિથ્યાત્વ છે, એ ભવનું બીજ છે. એ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની 14મી ગાથા છે. એવા કહે છે કે ચૈતન્યના મહિમાવંતને ભગવાનનો સાચો મહિમા હોય, જે પોતાનો જેને ચૈતન્યનો મહિમા જ્ઞાનમાં પ્રતિભાષો, મહિમાવંત સ્વરૂપ પોતાનું જ પ્રતિભાષો, તેને ભગવાનનું જ્ઞાન થયું, સર્વજ્ઞનું જ્ઞાન થયું, સર્વજ્ઞનો સાચો મહિમા આવ્યો, અથવા ભગવાનનો મહિમા સમજવો, ભગવાનને ઓળખવા, અરિયંતને ઓળખવા, કે નિજ ચૈતન્ય મહિમા સમજવામાં નિમિત્ત થાય છે. એવા જે ભગવાન છે એ પોતાના નિજ ચૈતન્યને સમજવાની અંદર એ સ્વરૂપ નિમિત્ત થાય છે, પ્રગટ સ્વરૂપ છે એવું અહીંયા અંદરમાં અપ્રગટ સ્વરૂપ છે એમ ઓળખવામાં નિમિત્ત થાય છે.
વિચારમાં જ્ઞાન અને વિકલ્પ બે લીધે,
રાગ મિશ્રિત જ્ઞાન છે એને વિચાર કહે છે, રાગ મિશ્રિત જ્ઞાન એને વિચાર કહે છે.
જ્ઞાનમાં સુખ છે એવો નિર્ણય ન થાય,
કેમ કે એ પહેલા અયથાર્થ નિર્ણય ઊભો છે એના દિવસ.
બરાબર,
કોઈ ને કોઈ રાગ મારું કર્તવ્ય છે, અને પરપદાર્થનું કાર્ય હું કરી શકું છું અને એ બધામાં ક્યાંક સુખ શાંતિ અને પ્રયોજન છે, એવો જે નિર્ણય છે એ ઊભો છે. એ નિર્ણય બદલાય નહીં ને સાચો નિર્ણય થાય નહીં ત્યાં સુધી સત્ય સ્વરૂપનો અનુભવ કેમ થાય. આત્મા વિતરાગ સર્વજ્ઞ સ્વભાવી છે એવું જે મૂળમાં સત્ય સ્વરૂપ છે તદ્દન નિરાવરણ, એનો કેમ અનુભવ થાય? આવરણ વાળો, પરપદાર્થ વાળો, રાગના આવરણ વાળો, દોષ વાળો, દોષ વાળો કલ્પે અને નિર્દોષતા નિર્દોષ સ્વરૂપનો અનુભવ થાય, બે વાતની મેળ ક્યાંથી થાય? એટલે તો સર્વજ્ઞના સ્વરૂપમાં જે દોષ છે એનો નિષેધ કર્યો છે 41મી પાને નીચે પદ લીધું છે ફૂટનોટમાં. જન્મ જરા તીર્થા ક્ષુધા વિસ્મય આરત ભેદ રોગ શોક મદ મોહ ભય નિંદ્રા ચિંતા સ્વેદ રાગ દ્વેષ મૃહ જીત યે અષ્ટાદશ દોષ નહીં હોત અરહંત કે સ્વચ્છ નાયક મોક્ષ. મોક્ષ ને નાયક છબી કોણ છે? કોણ મોક્ષ પામ્યા છે? એટલે આટલા 18 દોષ જેને ન હોય તે અષ્ટાદશ દોષ રહીત અર્યંત હોય છે. કેમ કે એ મોક્ષ દશા છે, સદૈવ મોક્ષ દશા છે. ભાવ મોક્ષ છે, દ્રવ મોક્ષ પછી સિદ્ધ દશા પ્રગટ થશે ત્યારે દ્રવ મોક્ષ થશે, પણ અત્યારે ભાવ મોક્ષ તો થઈ ગયો. એમના જ્ઞાનમાં અને સિદ્ધ પરમા અર્યંતના જ્ઞાનમાં અને સિદ્ધ પરમાત્માના જ્ઞાનમાં કિંચિત ફેર નથી, બંનેને પરિપૂર્ણ સર્વજ્ઞ પણ વર્તે છે. એમના પરમાનંદમાં અને સિદ્ધ પરમાત્માના પરમાનંદમાં કિંચિત માત્ર ફેર નથી. એમના અનંત પુરુષાર્થમાં, અનંત વીર્યમાં અને સિદ્ધ પરમાત્માના પુરુષાર્થમાં કાંઈ ફેર નથી. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત ચતુષ્ટ સખા છે. કેમકે એને એનું જ્ઞાન છે પોતાના સ્વરૂપનું, આવા પોતાના સ્વરૂપનું એને જ્ઞાન છે, તે જ્ઞાની છે એમ લીધે. આમાં આવા દોષ સહિતનું જે દેવનું સ્વરૂપ છે એ સર્વજ્ઞના નિર્ણયમાં ભૂલ છે. જેને સર્વજ્ઞના નિર્ણયમાં ભૂલ હોય એને આત્માનો નિર્ણય બરાબર હોય એ વાત વિચારવાની પણ રહેતી નથી. જે સર્વજ્ઞના નિર્ણયમાં ભૂલ કરે એને આત્માનો નિર્ણય બરાબર હોય અથવા એના તત્વજ્ઞાનની અંદર કાંઈ સાંભળવા જેવું, વિચારવા જેવું, અનુસરવા જેવું કાંઈ પણ એની અંદર માલ છે એમ માનવું એ વિચાર કરવા જેવો પણ વિષય નથી. ભૂલ ક્યાં પડે છે? ભલે સર્વજ્ઞમાં ભલે ફેરફાર હોય પણ હવે આ બીજું બધું પણ છે ત્યાં ભૂલ ખાઈ જાય છે. ભાવના છે, ફલાણું છે, કેટલું બહારમાં પાળે છે, ઘણા એવા હોય એની અંદર એને બહારનું બાહ્ય ચારિત્ર પણ દેખાતું હોય, સૂક્ષ્મ જ્ઞાન દેખાતું હોય, સૂક્ષ્મ ચારિત્ર દેખાતું હોય, સર્વજ્ઞના વિષયમાં સબળો થાય થઈ જાય એ વાત વિચારવા જેવી પણ રહેતી. આમ છે
સ્વરૂપ
પોતાનું સ્વરૂપ છે માટે સ્થૂળ વિચારનો વિષય છે. જેની સ્થૂળમાં ભૂલ છે એનું સૂક્ષ્મ બરાબર છે એ વાત વિચારવા જેવી રહેતી. જેને મોટા અક્ષર જે ચશ્મામાં નથી ખૂજતા એને ઝીણા કઈ ખૂજે છે એમ કોઈ જમીન કરે? ના, ઝીણા બરાબર ખૂજે છે, મોટા નથી ખૂજતા. નંબર કાઢે છે કે નહીં, પહેલી લાઈન વાંચો પછી બીજી લાઈન વાંચો પછી ત્રીજી લાઈન વાંચો, તો કે પહેલી બરાબર નથી દેખાતી, અને પછી પૂછવાનો ક્યાં પ્રશ્ન છે, ત્રીજી ચોથી બરાબર તમને કઈ દેખાય છે કે નથી દેખાતો, એ પ્રશ્ન નથી રહેતો. સર્વજ્ઞના નિર્ણયમાં, સર્વજ્ઞના સંબંધમાં કાંઈ પણ ભૂલ થઈ ગઈ તો સમજમાં કે ગયો
ખલાસ.
એ ધર્મનું મૂળ ત્યાં છે, ધર્મનું સર્વજ્ઞ છે, અને ધર્મ સર્વજ્ઞતાથી પ્રણીત કરવો, ધર્મનું પ્રરૂપણ કરવું, તો સર્વજ્ઞને આગળ રાખ, સર્વજ્ઞને મુખ્ય રાખ, સર્વજ્ઞનું સ્વરૂપ પહેલા સ્પષ્ટ કર, અને સર્વજ્ઞ સંબંધીનો તારો નિર્ણય ચોખ્ખો કર. એમાં ગડબડ થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. અધિકાર હવે પછી શરૂ કરવો છે ત્યાં એની સંધિ મારે છે. સાધક સાધુ ભેદ જાણે તો વસ્તુની સિદ્ધિ થાય તે કહેવામાં આવે છે. વસ્તુની સિદ્ધિ તો ભલે વચન દ્વારા કરે, પણ એ તો એક થિયરી સાબિત કરી છે. ખરેખર વસ્તુની સિદ્ધિ તો અનુભવથી છે, એમાં વસ્તુ સાધ્ય થાય છે, માટે ત્યાં વસ્તુની સિદ્ધિ છે. સાધ્ય સાધકના ઉદાહરણ કહેવામાં આવે છે, અથવા અહીંયા સાધ્ય સાધકો કાર્ય કારણ કહો, નિમિત્ત નૈમિતિક સંબંધ કહો, આમાં અનેક પ્રકાર લીધા છે. સાધ્ય સાધકના જે ભેદ લીધા છે એમાં અનેક ભેદ, અનેક પ્રકાર લીધા છે. કે એક ક્ષેત્રાવગાહી ઉદગળ કર્મનો જ સહજ ઉદય સ્થિતિ સુધી રહે તે સાધક અવસ્થા જાણવી, ત્યાં સુધી તેના રહેવાની સ્થિતિ સુધી ચિત્વિકાર થવાનું પ્રવર્તન થાય તેને સાધ્ય ભેદ જાણવો. શું કહે છે કે કર્મનો ઉદય નિમિત્ત છે, અને જીવનો સ્વરૂપ સાવધાનીમાં ન રહેલા જીવનો સ્વરૂપનો આશ્રય પોતાના પુરુષાર્થના પરાક્રમ વડે નહીં કરનાર જીવને ઉદયનો આશ્રય થવો, ઉદયના લક્ષ્ય પરિણમનો, અને એ ઉદયના લક્ષ્ય પરિણમતા ચિત્ત વિકાર થાય, પરિણામની અંદર જેવી પ્રકૃતિનો ઉદય હોય એવા જ ભાવ થાય. ક્રોધ પ્રકૃતિનો ઉદય હોય તો ક્રોધના ભાવ થાય, લોભ પ્રકૃતિનો ઉદય હોય તો લોભના ભાવ થાય, માન પ્રકૃતિનો ઉદય હોય તો માનના ભાવ થાય, એવી રીતે.
બરોબર.
તો એક ક્ષેત્રાવગાહી જે ઉદ્ગળ કર્મનો સહજ ઉદય છે, પૂર્વ નિબંધન થયેલા જે કર્મ વિપાક થઈને એટલે એની પ્રકૃતિનો રસ પર્યાયની અંદર વ્યક્ત થતા એ પછી ખરી જાય છે, એટલે ખરવા કારણે આ એનો પ્રકૃતિનો વિપાક આવે છે. એ જ્યાં સુધી ચાલુ રહે છે, સ્થિતિ જ્યાં સુધી ચાલુ રહે તે સાધક છે. શું એ સાધક? સાધક છે એમાં સાધક છે કે ચૈતન્ય વિકાર થવામાં તે સાધક છે. ત્યાં સુધી તેને રહેવાની સુધી ચિત્ત વિકાર થવાનું પ્રવર્તન થાય તે સાધ્ય ભેદ જાણવો. કર્મનો ઉદય સાધક છે, અને જીવનો રાગાદિ વિકાર સાધ્ય છે એમ. પણ અહીંયા આ તો શું કારણના વાત છે? અહીંયા શું સમજ્યું કે જે જીવ સ્વરૂપનો આશ્રય કરતો નથી તેને કર્મના ઉદયનું નિમિત્ત લાગુ પડે છે, અથવા જે પોતે પોતાના સ્વરૂપનું લક્ષમાં રહેતો નથી તે કર્મના ઉદયમાં લક્ષમાં જાય છે. કેમ કે લક્ષ તો ક્યાં સ્વનું થાય ને ક્યાં પરનું થાય, તો નજીકમાં નજીક કર્મનો ઉદય છે, એટલે કર્મના ઉદય ઉપર એનું લક્ષ જાય છે. ત્યારે એને કર્મના ઉદયને નિમિત્ત બનાવ્યો, એના લક્ષમાં કર્મનો ઉદય નિમિત્ત છે એમ કહેવામાં આવે છે. જેમ જ્ઞાનમાં જે જ્ઞેય જણાય તે જ્ઞાન જ્ઞેયનું નિમિત્ત, તે જ્ઞેય જ્ઞાનનું નિમિત્ત.
બરોબર.
જ્ઞાન જ્ઞેયને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ને, તો જે જ્ઞેય જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય તે જ્ઞેય જ્ઞાનનું નિમિત્ત છે. એમ કર્મના ઉદય ઉપર જીવનું લક્ષ ગયું તો એને કર્મના ઉદયને નિમિત્ત બનાવેલો, જો લક્ષ ન જાય તો કર્મનો ઉદય ત્યાં નિમિત્ત નથી. લક્ષ ન જાય અને એના સ્વરૂપનો આશ્રય રહે તો એને ચૈતન્ય વિકાર ઉપજે નહીં, નિર્જરા થાય. એને નિર્જરા કહેવાય. આમ નિર્જરા તો થવાની
થવાની છે,
પણ આ સ્થાન નિર્જરા છે અને પેલી અકામ નિર્જરા છે. ભાઈ આમ તો નિર્જરવા જ આવ્યું છે, ઉદય આવ્યો છે એ જ નિર્જરવા આવ્યો છે, એ તો કઈ રહેવાનો નથી. જે જીવ ચૈતન્ય વિકારે પરિણમીને નવો બંધ કરે છે કર્મનો, એ ચૈતન્ય વિકારના નિમિત્તે પાછા કારણ વર્ગણામાંથી નવા કર્મો આવીને એ ક્ષેત્રાવગા સ્થિતિ પામે છે. તો ત્યાં એને નિર્જરા ન થઈ પણ કર્મનો બંધ ગયો. હવે આ શું કરે છે આ જીવ? આ જીવ કર્મ બાંધે છે કહેવાય છે. પણ નિર્જરા તો થયો એ વખતે, તમે નિર્જરા કેમ ન કહી ને કર્મ બાંધ્યો એમ કહો કે જે મુખ્ય હોય એની વાત કરાય. સમયમ દ્રષ્ટિને અલ્પ બંધ થાય છે એમ નહીં કેતા, નિર્જરા થાય છે એમ કેમ કહો છો કે ત્યાં મુખ્ય નિર્જરા છે, બંધ અલ્પ છે માટે નિર્જરા થાય છે એમ કહીએ છો. મિથ્યા દ્રષ્ટિને બંધ થાય સાધ્ય નહીં જાણવું. મિથ્યા તો સાધક છે અને બહિરાત્મા સાધ્ય છે. જો શું કહે કે જે જીવને મિથ્યાત્વ રહે પ્રધાનમાં તેને બહિરાત્મા પણ રહે ને રહે, એ જીવ બહિરાત્મા જ હોય. મિથ્યાત્વ એમ ને એમ રહે ને અંતરાત્મા કોઈ થાય એમ કદી બને
નહીં.
મિથ્યાત્વ સમ્યકમાં અમે ન સમજીએ. અમારે તો આત્મામાં ઉપયોગ લગાડીને અંતરાત્મા થવું છે. કામ તો ઉપયોગ અમને અંદરમાં લઈ જવાનું છે ને, પણ નહીં થાય તારાથી. કેમ કે મિથ્યાત્વ સાધક છે ને બહિરાત્મા સાધ્ય છે. જેને મિથ્યાત્વ પ્રિય હોય એને બહિરાત્મ પણ હોય હોય ને હોય જ. કોઈ એમ કહે કે ભાઈ મિથ્યાત્વ સમ્યકમાં અમે ન સમજીએ, પણ અમારું ધ્યાન એવું છે કે ધ્યાનમાં અમે બેસીએ ત્યારે બસ શાંતિ 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 થઈ જાય છે. એ કોઈ દિવસ બની શકે
નહીં.
કસાયની મંદતા થાય અને શાંતિ માની લે, કસાય મંદ થાય તો એ બધા ગોટા ચાલે છે જગતની અંદર. સમ્યક મિથ્યાત્વના પ્રકરણથી લોકો જાણ્યા છે જગતમાં. અને આ ધ્યાનના ને યોગના ને બીજા ને ત્રીજા ને ભૂખના ને કાંઈ જ વાતો ચાલે છે જગતની અંદર. કોઈ દિવસ બની શકે એવું
નથી.
જાત જુદી છે પણ કસાયની મનતા થાય અને તીવ્ર આકુલતા ન થાય ત્યારે એને શાંતિ જેવી લાગે. એને એમ થાય કે આત્મામાંથી શાંતિ આવે છે. રાગની શાંતિ ને એ આત્માની શાંતિ માને છે. એ શાંતિ નથી ખરેખર. મિથ્યા તો પડ્યું છે એમાં તો અનંતાનુબંધીનો કસાય પીડ્યો છે. અનંતાનુબંધીનો કસાય પીડ્યો છે અને શાંતિ આવી ક્યાંથી? ચારિત્રથી લઈએ તો ત્યાં અનંતાનુબંધીનો એ અનંતાનુબંધીનો કસાય ચારિત્ર મૌનીની પ્રકૃતિ છે. અને મિથ્યા છે દર્શન મૌનીની પ્રકૃતિ છે. એ બંને સાથે જ રહે છે અવિનાભાવીપણે. ચારિત્ર મૌને દર્શન આ પ્રકારે અવિનાભાવીપણે સાથે રહે છે. એક હોય ને બીજા ન હોય એવું કદી બનતો ખુશી થઈ જાય. પણ આ નવાણું નહીં જાય એનું શું? નવાણું કાઢવો મુશ્કેલ છે. છ માંથી નવાણું લાવવો એટલો મુશ્કેલ નથી. નવાણું માંથી 98 કરવો એ મુશ્કેલ છે.
નવાણું
ખસતો નથી એમ છે.
એ તો સિમ્પટમ છે, ખરેખર તો માણું છે, એ તો ચિહ્ન છે કે અંદરમાં એનું શરીર એટલું ગરમ ન રહે તો એ ખલાસ થઈ જાય માણસ. એ રોગની સામે પ્રતિકાર કરે છે, શરીર તો ગરમ થઈ જાય છે, પ્રતિકાર કરતા ગરમ થાય છે, એ રોગની અસ્થિને સૂચવે છે. નવાણું તાવ એ રોગ નથી, રોગ તો બીજો છે અંદરમાં, પણ એનાથી અહીંયાથી પકડાય છે. શરીરને ગરમ કેમ થવું પડે છે આની સામે? નોર્મલ ગરમી છોડીને એબનોર્મલ ગરમીમાં કેમ આવે છે કે સામે કોઈ રોગ ઉભો છે? અને સતત રહે છે એ બતાવે છે કે એ સામે રોગ પણ ખસતો નથી. મિથ્યાત્વ સાધક છે, બહિરાત્મા સાધ્ય છે. સમ્યક ભાવ સાધક છે, ત્યાં વસ્તુની સ્વભાવ જાતિ સિદ્ધ થવી તે સાધ્ય છે. જો અંતરાત્મા સાધક છે એવું એ આગળ એક ભેદ લેશે. સમ્યક ભાવ સાધક છે, અંતરાત્મા સાધ્ય છે. અહીંયા બીજો ભેદ લીધો છે કે સમ્યક ભાવ સાધક છે, ઓલું બહિરાત્માની સામે અંતરાત્મા લેવાના બદલે ત્યાં વસ્તુનો સ્વભાવ જાતિ સિદ્ધ થવી તે સાધ્ય છે. સ્વભાવ જાતિ સમ્યક ભાવની અંદર સિદ્ધ થાય છે. સ્વભાવ જાતિ અને વિભાવ જાતિના પરિણામને જુદા જુદા ઓળખવા, ભેદ પાડીને ઓળખવા, એ કાર્ય સાચું છે, એ કાર્ય સમ્યક છે, એ ભેદ જ્ઞાનનો વિષય છે. એટલે અહીંયા આ રીતે પદ્ધતિ લીધી છે. અંતરાત્મા સાધ્ય છે, અંતરાત્મા તો એનું ફળ છે. અહીંયા એમ ન લીધું, અહીં તો વસ્તુ સ્વભાવ જાતિ સિદ્ધ થવી, વિભાવ જાતિ અને સ્વભાવ જાતિ બે જુદી જુદી જાતના ભાવો છે, એમાં સ્વભાવ જાતિ પૂર્ણનો ભાવ આ છે એમ પોતાના સ્વભાવ ભાવને અંદરમાં ગ્રહણ કરી લઈએ, જ્ઞાનમાં એને જુદો પાડી લઈએ, એનું એમ કરનાર સમ્યક ભાવ છે. એવું સાધ્ય કરનાર સાધક છે તે સમ્યક ભાવ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન બે લઈ
લેવું.
એમાં શું છે કે એ ભેદ જ્ઞાન લેવું પડે. ભેદ જ્ઞાન માં સમ્યક પણ આવી ગયું ને. સમ્યક એટલે સ્વસન્મુખ, સન્મુખના પરિણામ લેવા. સન્મુખના પરિણામ છે એ સાધક છે, અને વસ્તુનો સ્વભાવ જેવો સ્વભાવ છે એની જુદી જાત અંદરમાં જુદી જાત પડી જવી, જાતથી જુદું પડી જવું તે એમાંથી સાધ્ય છે. જે પોતાના વસ્તુ સ્વભાવની જાતિ જુદી પાડે એમ કહેવાય તે જુદી પાડનાર ભાવ સાધક ભાવ તે સમ્યક ભાવ છે. જ્યાં શુદ્ધોપયોગ પરિણતિ થવી સાધક છે ત્યાં પરમાત્મા સાધક છે. શું કહે છે? કોનો મોક્ષ થાય? પરમાત્મા દશા એટલે મોક્ષ દશા. કોનો મોક્ષ થાય? કે જેને શુદ્ધ ઉપયોગ પરિણતિ થાય તેને. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણે એમ આવી ગયો. સમ્યક પુરુષાર્થ પણ એમ આવી ગયો. કોઈ એમ કે પણ જૈન સિવાય ક્યાંય મોક્ષ છે કે નહીં? આસ્તિક્ય દર્શનનો ષડ દર્શન છે, એમાં આસ્તિક્ય દર્શનનો છે એને મોક્ષને સ્વીકાર્યો છે. તો કે મોક્ષને ભલે એને સ્વીકાર્યો હોય પણ મોક્ષ માર્ગને સ્વીકાર્યો છે કે નહીં? શું પ્રશ્ન છે? મોક્ષ માર્ગને સ્વીકારે નહીં ને મોક્ષને સ્વીકારે તો એ મોક્ષ કઈ જાતનો? કે એ મોક્ષ ખરેખર જેને મોક્ષ કહીએ એ મોક્ષ નથી. સ્થૂળપણે તો એમ મનાય છે કે જન્મ મરણથી છુટકારો થયો તેનો મોક્ષ થયો, અથવા જન્મ મરણથી છુટકારો થતા સંસાર ન રહ્યો તેનું નામ મોક્ષ થયો. તો જન્મ મરણનો નાશ રૂપ મોક્ષ અમે માનીએ છીએ.
મોક્ષ માર્ગ
એવો મોક્ષ અમે માનીએ છીએ કે જન્મ મરણ મુક્ત આત્માઓને જન્મ મરણ હોતા નથી. અમે પણ એમ જ માનીએ છીએ. મોક્ષ માર્ગ માનો છો? કયો મોક્ષ માર્ગ છે. અનેક પ્રકારના રાગાદી થી સાધ્ય એવા ભાવને તમે મોક્ષ માન્યો છે કે નહીં? વિતરાગતા નો સાધક પણ વિતરાગ ભાવ જ છે, રાગ ભાવ વિતરાગતા નો સાધક નથી. એટલે શુદ્ધ ઉપયોગ લીધો, શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ શુદ્ધ પરિણતિ બંને લઈ લેવા, શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ પરિણતિ. એ નિયમ થી એવો જ વિતરાગ માર્ગ હોય પૂર્ણ વિતરાગ થવા પહેલા. પૂર્ણ વિતરાગ તે જ થાય કે જેને પહેલા મોક્ષ માર્ગમાં વિતરાગતા પ્રગટ થાય અને તે વિતરાગતા વૃદ્ધિગત થતી થતી વિતરાગતાનો વિકાસ થતા થતા પૂર્ણ વિકાસ રૂપ મોક્ષ દશા ઉત્પન્ન થાય, એને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. એવો જે વિતરાગ ભાવ તેને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે.
શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ પરિણતિ.
શુદ્ધ ઉપયોગમાં નિર્વિકલ્પ જે દશા છે, શુદ્ધ ઉપયોગની સહિતની જે નિર્વિકલ્પ દશા છે કે જેમાં બુદ્ધિપૂર્વકના રાગનો ઉત્પાદ થતો નથી, બુદ્ધિપૂર્વકનો રાગ રહે છે તે પોતાને અનુભવ ગોચર થતો નથી, કેવળી ગમે છે એવો જે બુદ્ધિપૂર્વકના રાગનો અભાવ થઈને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થયો તે શુદ્ધ ઉપયોગ છે. અને સ્વવિકલ્પ દશામાં બુદ્ધિપૂર્વકના રાગ સહિત અંદર વિતરાગ પરિણતિ પાછી ચાલુ રહે છે તેને પણ મોક્ષ માર્ગ રૂપ વિતરાગ પરિણતિ કહેવામાં આવે છે. જેમ કે મુનિ દશામાં બહારની અંદર પંચમાવ્રત આહાર આદિની જે ક્રિયા છે ત્યારે શુદ્ધ ઉપયોગ નથી, પરિણતિ ચાલુ છે. છઠ્ઠા ગુણ સ્થાને મુનિ હોય ત્યારે એને બહારમાં બહારની પ્રવૃત્તિમાં ઉભેલા જોવામાં આવે છે. મંદિર દર્શન કરવા જાય, ભગવાનના દર્શન કરે, સ્તુતિ બોલે, એ બધો વિકલ્પ ચાલે છે. એમનો રાગ છે સ્પષ્ટ જોવામાં આવે છે, અશુભ રાગમાં પરિણમે છે. એટલો અલ્પ બન છે પણ અંદરમાં જે પરિણતિ છે એ વિતરાગ પરિણતિ છે, એનાથી જુદી પરિણતિ છે. આ રાગ ધારા છે એ કર્મ ધારા છે, એનાથી અલ્પ કર્મ બંધન છે. અંદર વિતરાગ પરિણતિ છે તે જ્ઞાન ધારા છે, એ મોક્ષ ધારા છે અને એનાથી મોક્ષ નિર્જરા થાય છે. વિશ્વ ધર્મ અધિકાર આખો છે, એ આખું પ્રકરણ જ ચાલશે. જુદું પ્રકરણ એમણે લખ્યું છે, મિશ્ર ધર્મ અધિકાર પાને છે. હવે મિશ્ર ધર્મ અધિકાર કહેવામાં આવે છે તે મિશ્ર ધર્મ અંતરાત્માને છે, ઈચ્છા દ્રષ્ટિને નથી, સમ્યક દ્રષ્ટિને મિશ્ર ધર્મ છે. કે સ્વરૂપ શ્રદ્ધાન સમ્યક છે, જેટલા કષાયંશ છે તેટલી રાગ દ્વેષની ધારા છે, બે ધારા લીધી, એને નીચે કર્મધારા કહી. એ કર્મધારા છે, બહુ પ્રશ્ન ઉઠાવીને વિષયને ચોખ્ખો કર્યો છે, બહુ સ્પષ્ટીકરણ કર્યું છે. આ વિષય ઉપર પણ બહુ સ્પષ્ટીકરણ કર્યું છે, ચાલશે ત્યારે વિસ્તાર કરીશું. એમને તો ઘણી સૂક્ષ્મતાથી આ વિષયનું સ્પષ્ટીકરણ કર્યું છે, અસાધારણ સૂક્ષ્મતા છે એમની આ વિષયની, પોતાને અનુભવ છે ને, એટલે ઘણી સ્પષ્ટતા કરી શકાશે. પ્રતીતિ અહીંયા શું છે, પ્રતીતિનો વિષય શું છે, પ્રતીતિ અનુસાર પરિણતિ શું છે, એ બધો વિષય એમણે સ્પષ્ટ કર્યો.
બરોબર,
મોટી મોટી વાતો જ કરી છે, જબર છે ને, અમુક મોટી મોટી વાતો કરે છે. ચાલી સ્થૂળ વાતો ઘણી કરે છે, આવી સૂક્ષ્મ વાતો અધ્યાત્મ નથી. આપણે તો એકલો અધ્યાત્મ નો વિષય જ લીધો છે, સ્વાનુભવ નો જ વિષય લીધો છે, બીજી વાતને ક્યાંય એમણે લીધી જ નથી. નાનો ગ્રંથ છે પણ એક જ વિષય લીધો છે. અને નિર્વિકલ્પ અનુભવ વાળી જે દશા, નિર્વિકલ્પ પ્રતીતિ વાળી જે દશા, અનિર્વચનીય જે દશા, એ દશાને આટલી આટલા વિસ્તારથી વાતને, આટલા પડખાથી વાતને કહેવી એટલે સાધારણ વાત નથી. પદ્ધતિ સારી નહીં ને, ખંડનાત્મક પદ્ધતિ તો સારી નહીં ને. વિકલ્પ આવે, કોઈને કઈ વિકલ્પ આવે, કોઈને કઈ વિકલ્પ આવે, અને એ વિકલ્પ આવ્યો છે. સામાન્ય રીતે બહારમાં જે દ્રવ્ય ક્ષેત્ર કાળમાં હોય તે અનુસાર વિકલ્પ વિચાર આવે. પેલા છે 150 વર્ષ લગભગ થઈ ગયા, ટોટલ મજીને 200 વર્ષ જેવું છે. 50 શુદ્ધોપયોગ પરિણતિ થવી સાધક છે, પરમાત્મા સાધ્ય છે. એ શુદ્ધોપયોગ પરિણતિ વિતરાગ પરિણતિ પહેલાં પૂર્વ ભૂમિકામાં હોય જ. જે પરિપૂર્ણ વિતરાગ પરમાત્મા થાય તેને તેની પૂર્વ ભૂમિકામાં નિયમથી વિતરાગ દશાઓની ઉત્પત્તિ થઈ હોય, થઈ હોય ને થઈ હોય જ. કોઈ જીવ એવો કદી ત્રણ કાળમાં ન થાય પરમાત્મા, કે રાગ ને મિથ્યાત ને બધું હોય અને વિતરાગતાની શરૂઆત થયા મિલા સીધો જ મોક્ષ પામી જાય. અન્ય મતમાં તો ગોટા ત્યાં સુધી આવે છે, એક પરમાત્મા બીજાને, બીજા આત્માને, સંસારી આત્માને મોક્ષ આપી દે, જાઓ તમને મોક્ષ આપ્યો. કેમ એ લોકો તો શું માને છે, કર્મનું ફળ પણ પરમાત્મા જ આપે છે. એટલે કોઈને દુઃખી કરે, કોઈને સુખી કરે તો એ બધું પરમાત્મા કરે છે. આખા જગતના જીવોને દુઃખી કરવા, સુખી કરવા અને મોક્ષે પમાડવા એ બધી પ્રવૃત્તિ લઈને બેઠા છે એવા ચિત્ર છે. એ તો એ પરમાત્માનું એટલું બધું સામર્થ છે કે વિકલ્પ કર્યા વિના બધું કરી નાખે છે. બેઠા બેઠા જ બધું ત્યાંનું કામ પતાવી દે. ગપ્પા મારવામાં કઈ વાંધો આવે છે? એની કઈ મશીનરી સાબિત કરવી પડતી નથી, કારણ કારણ ભાવ ત્યાં સાબિત કરવો પડતો નથી. આમથી આમ થાય થઈ ગયું જાઓ. એમ છે ને, જગતમાં જો બીજી વિદ્યાઓથી કામ થતું હોય, અનેક પ્રકારની વિદ્યાઓ તો સાધ્ય થાય છે ને, તો ત્યાં તો કોઈ મશીનરી નથી, વિદ્યા જ કામ કરે છે. તો પછી બીજા જે તપસી ને સાધક હોય એને વિદ્યાઓ સાધ્ય થાય ને, પરમાત્મા ભાઈ કઈ વિદ્યા જ ન હોય? આવો દલીલ કરવી હોય તો આવો. ન્યાયથી તર્ક કરવો વ્યાજબી છે, ન્યાયને છોડીને તર્ક કરવો એ વ્યાજબી પણ નથી, તો તર્કમાં જાય છે. ક્યાંય ના ક્યાંય છડી જવાય એવું છે. જગતની રચના એવી છે, અનંત કાળ અમથો કાયદો નથી, પરિભ્રમણમાં અનંત કાળ અમથો અમથો કાયદો નથી. ભગવાનના માર્ગને નહીં સ્વીકારીને, જિનેશ્વરના માર્ગને નહીં સ્વીકારીને જ કાયદો છે. એના માર્ગે પડે એને તો નિવેડો આવી જ જાય, એમાં તો કઈ શંકાને સ્થાન રહે એવું નથી. ભગવાનના માર્ગ નહીં એટલે એ માર્ગે ચાલ્યા, એ માર્ગે એ તો વિતરાગ છે. એને ક્યાં મારો માર્ગ છે ને તારો માર્ગ છે એ પ્રશ્ન છે. પોતે જે નિર્દોષ માર્ગે ચાલ્યા એ માર્ગે પોતે નિર્દોષ થાય તો એ માર્ગે ચાલ્યો. વ્યવહાર રત્નત્રય સાધક છે ત્યાં નિશ્ચય રત્નત્રય સાધ્ય છે. વ્યવહાર સાધક ને નિશ્ચય સાધ્ય આવ્યું કે ના આવ્યું શું કહેવું છે? કે જે જીવને નિશ્ચય રત્નત્રય હોય એને વ્યવહાર રત્નત્રય હોય જ. વ્યવહાર રત્નત્રયમાં ગમે તેમ સબરડા હોય અને એને નિશ્ચય રત્નત્રય છે એમ કોઈ સિદ્ધ કરવા માંગે તો એ સાબિત થાય એવી વાત
નથી.
બરાબર. એક દશા લઈએ કે જેના જેનું દ્રવલિંગ ચોખ્ખું નથી એને ભાવલિંગ હોય શકે નહીં. એના ભાવલિંગ માટે વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. જેનું સિદ્ધાંત મિથ્યા હોય એના જ્ઞાન માટે વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. એના આચરણ માટે વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. તો અહીંયા એટલું લેવું છે કે નિશ્ચય રત્નત્રય જેને સાધ્ય કર્યું એને વ્યવહાર રત્નત્રયની મર્યાદાના અંદર એના શુભાશુભ પરિણામ હોય છે. વ્યવહાર રત્નત્રયની મર્યાદા છોડીને એના શુભાશુભ પરિણામ હોય શકે નહીં. એટલે એ વ્યવહારની મર્યાદા બાંધી છે. નિરર્ગળ વ્યવહાર હોય અને આ બાજુ નિશ્ચય રત્નત્રય એને પ્રગટ છે એ વાતને મેળ ખાતો
નથી
એમ સિદ્ધ કરવું છે. એટલું મુનિ દશામાં શુભ કાર્યો બધા લીધા નથી, પ્રતિબંધ કર્યો છે કે અહીંથી મુનિ નીચે ઉતરાય નહીં, મુનિ મંદિર બંધાવે
નહીં, પૂજા પ્રસાદ કરવા ન આવે,
પૂજા પ્રક્ષાલ કરે કે ન કરે, કષ્ટ દ્રવ્ય થી પૂજા કરે કે ન કરે, થાળી લઈને કે ન કરે, ચૈત્ય વંદન કરે, ભગવાનની સ્તુતિ કરે, પણ એ મંદિર બંધાવે કે પૂજા પ્રક્ષાલ કરે કે અષ્ટ દ્રવ્ય થી પૂજા કરે, સ્વાહા કરે, એવું કઈ કરે સ્વભાવમાં સ્વભાવમાં આટલો ફેર. એક જ જીનેશ્વર ને લક્ષ્ય સ્વભાવ છે. અષ્ટદ્રવ્ય થી પૂજા કરવી એ પણ ભગવાન નો પ્રત્યેનો સ્વભાવ છે, જીનેન્દ્ર પ્રત્યેનો. અને સ્તુતિ કરવી મુખથી કે મનમાં એ પણ ભગવાન પ્રત્યેનો સ્વભાવ છે. છતાં બેની કક્ષામાં ફેર છે, બંનેની પ્રવૃત્તિમાં ફેર છે. તો જ્યાં આરંભ સમારંભ થાય એવું કાય કોઈ ને કર કરે, જો મુનિને પણ હોય એમ વ્યવહાર રત્નત્રયમાં એને દાખલ કરે તો એની પછી કોઈ મર્યાદા રહેશે
નહીં.
અત્યારે આ તો બધો ખંડફાળા પણ ચાલે કે મુનિનું કામ નથી મુનિ કરે.
વ્યવહાર રત્નત્રય કીધું એટલે નિશ્ચિત છે જ છે એને વ્યવહાર રત્નત્રય.
વ્યવહાર રત્નત્રય હોય એને નિશ્ચય રત્નત્રય હોય જ એમ નથી. પાછું નિશ્ચય રત્નત્રય હોય એને વ્યવહાર રત્નત્રય હોય જ હોય જ એમ. પણ વ્યવહાર હોય એને નિશ્ચય હોય એમ છે. એમાં કોણ આભાસ ને ખરા ને સમજે? નિરતિચાર ચોખ્ખો વ્યવહાર પાડે. અહીંયા સાધ્ય સાધક ભેદ છે એ મર્યાદા કે જેને નિશ્ચય રત્ન પ્રગટ થાય તેને વ્યવહાર રત્ન મર્યાદા હોય 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 જ, એને ન હોય એવું કદી બને
નહીં.
જેનો વ્યવહાર ચોખ્ખો છે છતાં નિશ્ચય રહિત વ્યવહાર છે તો તે વ્યવહાર આભાસ છે, વ્યવહાર નથી. એ સ્પષ્ટીકરણ ટોડરમલજીએ કર્યું. ટોડરમલજી એ વિશે ઉપર ઘણો પ્રકાશ મેળવ્યો છે. અહીંયા સાધ્ય સાધક ના બોલ લીધા છે પણ દરેક ની અંદર વિવિક્ષા સમજવી જોઈએ. બધામાં એક પ્રકારે વાત અહીંયા લેવી નથી ક્યાંક અવિનાભાવી ભાવ લેવા છે, ક્યાંક પૂર્વ ભૂમિકાના નિમિત્ત નૈમિત્તિક સંબંધ લેવા છે, એવી રીતે જુદો જુદો પ્રકાર છે. બધામાં અનેક પ્રકારથી વાત નથી છે.
જય વિત્રાગી દિગંબર સિદ્ધાર્મનો જય હો.